ధ్యానం నమో ఆయరియ నమో ఉవచాయ సోల్ సైన్స్ క్లాస్ మా జైతి బేన్ సాట్ తత్వం విషయ સાત તત્વોમાં વચ્ચે આપણે કંઈક કંઈક બીજા વિષયોની ચર્ચા પણ કરવાની કોશિશ કરીએ. આઈડિયા એ કે આપણે ચારે અનુયોગને વારાફરતી થોડા થોડા ટચ કરીએ તો વી ગેટ અ ફીલ ફોર સર્વજ્ઞ ભગવાનની વાણીમાં કેવી રીતના બધા એંગલ્સ આવે છે એની આપણને ફીલ આવે. એના માટે થઈને વી આર લુકિંગ એટ ડિફરન્ટ વસ્તુ. આપણા કેવલી ભગવાનના જ્ઞાનમાં તો વસ્તુનું સ્વરૂપ પણ આવે. જેવી રીતે હમણાં આપણે ષટકારકની વાતો કરતા હતા, વસ્તુનું સ્વરૂપ કેવી રીતના છે, દ્રવ્યનું ફંક્શન કેવી રીતના થાય છે, એમાં એની પર્યાયનું કામ કેવી રીતે એ પણ આવે. એટલે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં તો જ્યોગ્રાફી બધું પણ આવે કે વિદેહ ક્ષેત્રમાં શું છે, વિદેશ્વર યુગમાં શું છે, બધું એ પણ આવે. એમનામાં તો મેથમેટિક્સ પણ આવે. આપણે જૈન શાસ્ત્રોમાં ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ્સ પણ છે, વિચ યુઅર રિટર્ન 2000 યર અગો, જે આપણે કોમન મેથમેટિક્સમાં નથી ઇન્વેન્ટ કર્યું. અને એવી એવી કોમ્પ્લિકેટેડ ફોર્મ્યુલાઝ આપણા શાસ્ત્રોમાં છે, વિચ યુ વિલ નોટ ફાઇન્ડ ઇન નોર્મલ મેથમેટિક્સ. ઇનફેક્ટ આપણે વી નોટ ઓનલી હેવ ફોર્મ્યુલા બેઝ મેથ, વી ઓલ્સો હેવ જ્યોમેટ્રિક ડાયગ્રામ બેઝ મેથ. કે કોઈ વસ્તુને સમજાવવા માટે એક આખું પિક્ચર બનાવે અને એ પિક્ચરમાં અમુક રૂલ્સ અપ્લાય કરીને તમારે સમજવાનું કે આનાથી આ વિશેષ, આનાથી આ વિશેષ, એ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલો. જેવી રીતના આપણા શાસ્ત્રમાં એક ફિશ ડાયગ્રામ, હા, એને મત્સ્ય રચના કે આપણે ઇંગ્લિશમાં ફિશ ડાયગ્રામ, એટલે એક આખું ફિશ જેવું ડિસ્ક્રિપ્શન છે. એટલે એમ સમજો કે સમથિંગ ઇઝ રિટન ઇન અ લિનિયર ફેશન. પછી નેક્સ્ટ લાઇનમાં લખતી વખતે એક છોડી દીધું અને અહીંયાથી સેકન્ડ સ્ટેપથી લખવાનું શરૂ કર્યું, થર્ડમાં હજી એક છોડી અને હજી લખવાનું શરૂ કર્યું. તો એન્ડિંગ ઇઝ વેરી, અને આખું તમે જુઓ એ આખું મત્સ્ય જેવું છે. અને એમાં પછી આપણને સમજાવે છે કે આ ફર્સ્ટથી સેકન્ડ એ વિશેષ અધિક છે, એ થોડું વધારે છે, સેકન્ડથી થર્ડ વધારે છે, થર્ડથી ફોર્થ વધારે છે. એની ગો ફ્રોમ ફર્સ્ટ લાઇન ટુ ધ સેકન્ડ લાઇન, તો તમારે એમાં અસંખ્યાત ગણો મલ્ટીપ્લાય કરવાનું. એમ આખું ડાયગ્રામથી જીવોની અવગાહના કેવી કેવી હોય છે, એવા તો ઘણા જુદા જુદા મેથ આપણા શાસ્ત્રોમાં આવે છે. એના પછી આપણા શાસ્ત્રોમાં ઝરણા નિયમની વાત આવે કે આપણે પાણી કેવી રીતના ગાળવું જોઈએ, અથવા તો શાકભાજી કયા ખાવા કયા ન ખાવા, અચ્છા કઈ સિઝનમાં કયા ખાવા જોઈએ, કેવી રીતના એને વોશ કરવું જોઈએ, અથવા તો આપણે દિવસના કયા ટાઈમમાં ખાવા જોઈએ, મસાલાનું પ્યોરિફિકેશન કેવી રીતના કરવું જોઈએ, એવી ઘણી બધી વસ્તુ આપણે શાસ્ત્રમાં. એના સિવાય આપણા શાસ્ત્રોમાં સ્ટોરી કે જૂના જમાનામાં કોઈ મહાન જીવ થઈ ગયા હોય તો એ મહાન જીવના કેવા વિચાર હતા, એમણે કઈ જાતના ભાવ કર્યા અને એ ભાવોમાં એમને કેવું ફળ મળ્યું, એ આખું વર્ણન પણ એમાં. તો આપણે જ્યાં સાત તત્વોનો સ્વાધ્યાય અથવા સોલ સાયન્સમાં કરીએ જ છીએ, વિચ ઇઝ ધ મેઇન ક્રક્સ દ્રવ્યાનયોગની વાત, કે આ વિશ્વમાં વસ્તુની વ્યવસ્થા કેવી રીતના છે. તો જીવ જીવ નામનું એક ત્રિકાળી દ્રવ્ય છે, એના કંઈક તો જુદા જુદા ભાવો થાય, એ ભાવોને આશ્રવ બંધ સંબંધ મોક્ષ મળે. અને આ જીવ એના ભાવો એને છોડીને આ શરીર આથી બધું અજીવ, બરાબર, તો પોતાના જ ભાવો પર વધારે ફોકસ લાવવા માટે તે આવી રીતના પણ એક વિભાજન કરે છે. અને એમાં કેવા ભાવ કરવા જોઈએ, કેવા ન કરવા જોઈએ, એ આખું દ્રવ્યાનયોગનું ચેપ્ટર છે. ખ્યાલ આવે? આજે આપણે પ્રથમાનયોગની એક સ્ટોરી જોઈએ. એ સ્ટોરીનું ઇન્ટેન્ટ શું છે એ હું તમને કહેલા કહું. આઈ એમ 99.99% શ્યોર કે તમે આ સ્ટોરી પહેલાં નહીં જ સાંભળી. કદાચ 0.01% કોઈએ સાંભળી હોય તો વેલ એન્ડ ગુડ, જેણે ન સાંભળી હોય તો આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેલ યુ એનીથિંગ અબાઉટ સ્ટોરી નાઉ. એ તમે જેમ સાંભળશો તમને ક્લિયર થઈ જશે એની વાત કરું છું. પણ મારે તો અહીંયા એક જ કોન્સેપ્ટ તમને આજે કન્વે કરો, તો દેટ ઇઝ માય બોટમ લાઈન, દેટ ઇઝ માય સમરી સ્ટેટમેન્ટ. તમે એને સમજી જશો તો સ્ટોરીનું ક્રક્સ પણ એ જ છે. જો આ બેનશ્રી છે ને, એ બેનશ્રીનો એક વચનામૃતમાંથી કે ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના અને રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના હોય તે ભાવના પડીએ જ છીએ. કેવા શું માંગે છે કે તમારા અંદરમાં એવી કોઈક ભાવના સ્ટ્રોંગ હોય અને એટલી સ્ટ્રોંગ હોય કે તમે એના માટે એફર્ટ પણ કરો, બધી મહેનત કરો, તો તમારી એ ભાવના પૂરી થાય જ છે. જો ન પડે તો આ જગતને અથવા 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. જો એવી ભાવના પૂરી ન થાય તો આખું વિશ્વ ડિસ્ટ્રોય થઈ જાય અથવા તો દ્રવ્યનો નાશ થઈ જાય. પણ જો ભાવના પૂરી ન થાય તો એમ સમજવું કે આપણે અંદરથી વિલ સ્ટ્રોંગ નથી હજી. ખ્યાલ આવે છે ને? એ તો મેં આજે વિચાર કર્યો કે ચલો અહીંયા આઈ વોન્ટ ટુ ગો ટુ હિમાલય, એમ વિચાર કરવાથી કઈ બધું રેડીમેડ થતું નથી. તમે વિચાર કર્યો તો એના માટે એફર્ટ શું કરશો? ખ્યાલ આવે? એના માટે પૂરું એફર્ટ આપણે કરીએ, એના માટે ટિકિટ બુક કરીએ, બધું સર્ચ કરીએ, એના પછી આપણે ત્યાં જવાની કોશિશ બી કરીએ. ચલો એમાં કંઈક વચમાં કંઈક બોટલનેક આવી જાય કે આપણે જ્યાં જવું છે બરફ પડવાને કારણે બંધ થઈ જાય, તો પણ આપણા અંદરમાં જો એવી સ્ટ્રોંગ ભાવના હોય તો આપણે સેકન્ડ ટાઈમ બી એફર્ટ કરીને જશું. પોઈન્ટ શું છે કે જેને એવી ભાવના થાય અંદરથી એને એવા ફ્રૂટ મળે છે. આ તો મેં એક્ઝામ્પલ ખાલી લૌકિક વસ્તુ મળી. હવે કોઈને એવી ભાવના થાય કે મારે સુસાઇડ કરવું, આવી રિડિક્યુલસ ભાવના ન કરવી, યાદ આવે? કેમ કે એના પડવાથી એ ભાવનાએ પડીએ જ છૂટકો થાય. જેને એવી ભાવના થાય ને એને અંદરથી એટલા ક્રોધ આદિથી જીવ દુઃખી છે, એમ વિચાર કરું કોઈને આવી ભાવના થાય, દેટ મીન્સ કે એને કોઈ બીજું દુઃખ એટલું વધારે છે કે એને મરણ બી એને ઇઝી લાગે. ખ્યાલ આવે છે? તો ઓલા બીજા દુઃખથી જીવ દુઃખી છે કે નહીં? તો એ દુઃખી છે તો એને એ જાતના કર્મ બંધ બી થાય છે કે એ કર્મ બંધ થશે તો એને એ જાતનો ઉદય બી આવશે, તો એ પણ ફળીએ જ છૂટકો. ખ્યાલ આવે? એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એ રૂલ ખાલી સાયન્સમાં નહીં, નેચરમાં બી અપ્લાય થાય. તો જેવા જેવા આપણા પરિણામ એવા એવા સામે ફળ મળે જ છે, ન મળે એવું બને જ. અમે આજે ગઈ કારમાં એ પણ વાત કરતા હતા કે કોઈ પણ સિચ્યુએશન હોય આપણી સામે, એમાં કઈ જાતના પરિણામ કરવા, એ પરિણામ તો મારા હાથમાં છે ને. હુ ઇઝ ધ ડિસાઇડિંગ પર્સન કે કઈ જાતના આપણે પરિણામ કરશું? એમ આઈ ધ ડિસાઇડિંગ પર્સન કે સિચ્યુએશન ઇઝ ધ ડિસાઇડિંગ ફેક્ટર? ખ્યાલ આવે? હું નક્કી કરું છું કે મારા પરિણામ કેવા. ગમે તેટલી ખરાબ સિચ્યુએશન હોય, આપણા વી આર બ્રોક, સપોઝ બધા પૈસા આપણા વયા જાય, વી બીકમ બેન્કરપ્ટ, એક્સિડન્ટ થઈ જાય આપણો અને ખૂબ વાગ્યું હોય શરીરમાં, પેરેન્ટ બહુ બીમાર છે અને હોસ્પિટલના પૈસા નથી, આવી ખરાબ સિચ્યુએશન તો કોઈ આવે, બધી જ તરફથી તકલીફો આપણને આવી હોય, અને એ સિચ્યુએશનમાં આપણું બિહેવિયર કેવું હોય એ કોણ નક્કી કરશે? આપણે નક્કી કરશું કે નહીં? કોઈ એક જણ હોય એ તો પાગલ થઈ જાય, રડવા માંડે, વિલાપ કરે, એનાથી શું થાય? એનાથી કોઈ સિચ્યુએશન ઇમ્પ્રુવ થાય છે? કોઈ બીજું હોય તો બહુ સિસ્ટમેટિકલી વિચાર કરે, ઓકે વોટ એવર ઇઝ ધ સિચ્યુએશન હાઉ વિલ આઈ સોલ્વ ઇટ, એમ વિચાર કરે ને, તો પછી વોટ ઇઝ ધ મોસ્ટ ચેલેન્જિંગ બર્નિંગ ઇશ્યુ? કે ભાઈ પહેલાં તો મારું ફ્રેક્ચર થયું છે, આઈ લેટ મી ગો ગેટ ઇટ કરેક્ટેડ, પછી લેટ મી ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ધ વે આઈ કેન ગેધર મની કે મારા પેરેન્ટ્સનું ટ્રીટમેન્ટ કરાવું, અને દેન સ્લોલી રીબિલ્ડિંગ. ખ્યાલ આવે ને? તો કોઈ આવું લોજિકલ વિચાર પણ કરી શકે, અને જે કરે તો એને એવા પ્રૂફ પણ મળે છે, હી કેન રિઝોલ્વ ધ સિચ્યુએશન. કોઈ પણ સિચ્યુએશન રિઝોલ્વ થઈ શકે. ખ્યાલ આવે. આપણે એવી કોઈ સિચ્યુએશન નથી વિચ ઇઝ સો વર્સ કે આપણે બી, આપણે એમ કહીએ ને ગુજરાતીમાં એક કહેવત છે, તમે તો નહીં સાંભળ્યું હશે પણ મેં સ્કૂલમાં ભણી હતી, એમ કહેવાય કે નિશાન ચૂક માફ પણ નીચું નિશાન માફ નથી. એટલે યુ આર ટ્રાઇંગ, તમે બો એન્ડ એરો લઈને કોઈ એમને મારવાની ટ્રાય કરો છો અને સપોઝ તમે ટ્રાય કરીને યુ મિસ ઇટ, દેટ ઇઝ ફાઇન, કેમ કે બાય પ્રેક્ટિસ યુ વિલ ગેટ ઇટ. પણ નીચું નિશાન એટલે મારાથી નહીં થાય એમ કરીને મૂકી જ દે એ માફ નથી. કોઈ પણ સિચ્યુએશન રિઝોલ્વ થઈ શકે. હવે અહીંયા તો વાત ધર્મની ચાલે કે કોઈ પણ ધર્મના વિષયમાં તમે એવી ભાવના કરો કે સમજો આપણે ભાવના કરીએ કે મારું ટોટલ પોટેન્શિયલ, લેટ્સ સે મારી ટોટલ મૂડી 5 કરોડ રૂપિયા, 10 કરોડ છે, પણ મારે એક રત્નનું મંદિર બનાવવું છે. ઇમેજિન કરીએ આપણે એવી ભાવના કરીએ, હવે રત્નનું આખું મંદિર બનાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બહુ થાય, કમસે કમ 100 કરોડ થાય ફોર એક્ઝામ્પલ. પણ જો એવી ભાવના અંદરથી થઈ હોય તો એના માટે પ્રિપેરેશન કરશે, એ વિચાર કરશે કે ક્યાંથી આટલા પૈસા આવશે, બધું પ્લાનિંગ કરશે, કમાવાની વ્યવસ્થા કરશે, કંઈ ફંડિંગની વ્યવસ્થા કરશે, કોઈ બીજા લોકોને આઈડિયા પ્રેઝન્ટ કરશે, સ્ટ્રોંગ ઇનફ તો યુ વિલ ગેટ પાર્ટનર્સ. બધું કરવાથી ઇવેન્ચ્યુઅલી અચીવ થઈ શકે છે કે નહીં? તો થઈ શકે. સિમિલરલી આ એક્ઝામ્પલ તો એવું અહીંયા આપે છે કે એક રાજા હતા, એમને જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાની ભાવના, અને એ ભાવનામાં એણે કેવા કેવા સ્ટ્રગલ ફેસ કર્યા અને કેવી રીતના તોય ત્યાં પહોંચ્યા અને પછી શું થયું એની આખું વર્ણન આ સ્ટોરીમાં આવે. મેં તો તમને આ બેનશીનો બોલ એટલે કીધું કે ધીસ ઇઝ એ જનરલ, એમ કહો ને કે આ એવો રામબાણ મેસેજ છે કે બધી જ સિચ્યુએશનમાં અપ્લાય થઈ શકે, વેધર ઇટ ઇઝ ધાર્મિક ઓર વેધર ઇટ ઇઝ સોશિયલ ઓર વેધર ઇટ ઇઝ એની સિચ્યુએશન. પણ આપણે એમ ઇમેજિન કરો કે તમે કોઈ એવી ભાવના, સી ભાવના કોને કહેવાય લેટ મી ડિફાઈન. તમારી કંઈક કેપેબિલિટી હોય અને એનાથી તમે ઊંચી કરો તો એને ભાવના કહેવાય. ખ્યાલ આવે ને? સપોઝ મારી ભાવના છે કે આજે કોઈ ગરીબને મારે દાન આપવું છે, તો એને કઈ ભાવના ન કહેવાય. એ તો શું છે, હવે એ તો આપણે જઈને આપી દીધું. ખ્યાલ આવે? એને ભાવના. સિમિલરલી આપણે લૌકિક ક્ષેત્રમાં પણ, કે સપોઝ યુ આર એન આર્કિટેક્ટ અને તમને ભાવના થઈ કે ભાઈ મારે એક મંદિરની ડિઝાઇન કરવી, એ કઈ ભાવના ન કહેવાય. કેમ કે એ તો તું છે જ આર્કિટેક્ટ, એ તો તારો કરવું ઈઝી છે, તારા કામની જ વસ્તુ છે. ખ્યાલ આવે? ભાવના તો કોને કહેવાય? જે આપણી કેપેબિલિટી હોય એના કરતા ઊંચી વસ્તુ હોય, અને ઊંચી ઇન અ પોઝિટિવ સેન્સ. એમ નહીં કે હવે મારે જઈને સપોઝ ટ્વિન ટાવર ડિસ્ટ્રોય કરવાની, એને ભાવના ન કહેવાય. પાછી ભલે આપણાથી ઊંચી છે પણ એ જે ડિસ્ટ્રક્ટિવ વસ્તુ એને પાછી ભાવના ન કહેવાય. ભલે એવી ભાવનાએ પડે જ છૂટકો થાય છે અને એના ફ્રૂટ્સ આપણને મળે છે, આ નરક નિગોટમાં જાશું. ખ્યાલ આવે છે? કે અહીંયા તો વાત કોની ચાલે છે? આપણને પાઠશાળામાં તો ઊંચે ચડવાની વાત ચાલે ને, તો અહીંયા તો એવી વાત છે કે ભાઈ સપોઝ મને ભાવના થાય મારે ભૂમિની દીક્ષા, તો એ મારાથી ઘણી ઊંચી વસ્તુ છે વર્તમાનમાં. તો કે ભાઈ પહેલાં તત્વને સમજે, સમય દર્શનથી પ્રાપ્ત કરે, પછી અંદરમાં એવા વૈરાગ્ય થાય કે મુનિ દીક્ષા લઈ શકે, તો ત્યારે જઈને ફળે. પણ હમણાં ન ફળે, પણ આ ગોમાંની તો નેક્સ્ટ ગોમાં ક્યારે ને ક્યારેક તો પડશે. કે નહીં? સપોઝ મારી એવી ભાવના છે મારે સિમંદર ભગવાનના દર્શન કરવા. આપણા પુરાણોમાં તો એવી અનેક સ્ટોરી છે કે કોઈ 24 તીર્થંકર થઈ ગયા, બરાબર, મહાવીર ભગવાનનું એ નિર્વાણ થઈ ગયું, પણ પછી કોઈ કંઈક જીવે ભાવના કરી કે ના મારે મહાવીર ભગવાનનું સમોશરણના દર્શન કરવા. અને એવો પવિત્ર જીવ હતા ત્યારે દેવોએ આવીને આખા એ આર્ટિફિશિયલ સમોશરણની પણ રચના કરી. એવા તમારા પુણ્ય હોવા જોઈએ. ચાલો આપણે તો અત્યારે એવી કંઈક ભાવના કરીએ ઊંચી, જેમાં એટલા પુણ્યાદિ બંધ બી થાય અને ફળે તો આપણું કલ્યાણ પણ થાય, એને ભાવના કહેવાય. ચાલ આવે? તો જો આપણે અહીંયા એક પદ્મરથ રાજાની સ્ટોરી જોઈએ, એ પદ્મરથ રાજા કોણ હતા, એમણે શું કર્યું, એ બધું આ સ્ટોરીમાં આપણને આવશે. એટલે હું હમણાં કાંઈ ઇન્ટ્રોડક્શન નથી કરતો. જો આપણે સીધું જઈએ, આ એક શિવપુરી કરીને જગ્યા છે, એમાં એક બ્રહ્મચારી સુનિલજી કરીને, એમની કંઈક નવી શૈલી છે સ્ટોરી કહેવાની. કોઈ પણ સ્ટોરી હોય ને એના ઉપર એક પોએમ લખે અને એ ગીત ગાઈને પછી સમજાવે, આ એમની સ્ટોરી છે જે મેં સાંભળી અને પછી એ ગીત મેં લખી નાખ્યું, મને બહુ ગમી હતી. હું એમાંથી એકાદ અમુક સ્ટાન્ઝા રીડ કરીશ. આ તો લાંબી સ્ટોરી છે, બધું તો ના થાય, એકાદ સ્ટાન્ઝા રીડ કરીશ, તમે એને રિપીટ કરજો તો મજા આવશે. તમારે એક જ લાઈન રિપીટ કરવાની, બાકી બધું હું કહીશ. જો જૈસી અંતર કી ભાવના વૈસા ફલ પાતે હૈ, બરાબર સિમ્પલ છે ને, બધું સમજાયું. તમારે આ રિપીટ કરવાનું, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, યાદ રહી જશે, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બને મહાન. આટલું યાદ રહેશે પરીક્ષા. પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બને મહાન. આટલું યાદ રાખજો, ઘણી વાર આવશે તમારે રિપીટ. ચાલો આગળ જોઈએ. જો પેલા તો કોણ હતા પદ્મરથ રાજા, તો એનું વર્ણન કરીએ. મિથિલાપુરી કા નૃપતિ પદ્મરથ થાના, ક્યાંના રાજા હતા, મિથિલા. નૃપતિ એટલે રાજા, એનું નામ શું હતું, પદ્મરથ. હવે બીજું કાંઈ સ્ટોરીમાં બેકગ્રાઉન્ડ નથી કરતા, કોણ હતા એના રાણી ને શું વોટેવર, આપણે સીધા આગળ જઈએ. શિકાર કરને જંગલ પહોંચા અધોગતિ કા ધામ, એને શું થયું, એકવાર એને એકવાર શિકાર કરવાનો ભાવ થયો. એ પદ્મરથ રાજા, બોલો, રાજા હતો અને એને શિકાર કરવાનો ભાવ થયો. તો શિકાર એ એક ટાઈપનું વ્યસન છે, તમને ખ્યાલ છે, સાત વ્યસનના નામ સાંભળ્યા છે, સાંભળ્યા છે કોઈએ, કયા કયા છે, કોઈ સાથે રિપીટ કરશે. વ્યસન કોને કહેવાય, તો ખ્યાલ છે, એડિક્શન. જેવી રીતના આપણે સિગરેટ આદિનું એડિક્શન હોય, અથવા કોઈ ડ્રગ્સને આદિ ખાવાનું એડિક્શન થઈ જાય, તો આપણા શાસ્ત્રમાં આ સાત વસ્તુને એડિક્ટિવ કીધી છે. જો પહેલું શિકાર કરવો, અથવા પરસ્ત્રી ગમન, શિકાર, ચોરી, જુવા, જુવો ખેલવો, શિકાર કરવો, ચોરી કરવી, શરાબ પીવી, માંસ ખાવું, પર સ્ત્રીના ઘરે જવું એટલે વેશ્યાગમન કરવું, અને બીજી કોઈ અન્ય સ્ત્રી ઉપર અટ્રેક્શન કરવું, આ સાત વસ્તુ એને આપણા શાસ્ત્રમાં વ્યસન કીધા. તો એવી રીતે શિકાર કરવો પણ એક વ્યસન છે, કેમ કે તમે એકવાર જાઓ તો તમને એમાં કંઈક મજા આવે, મજા આવે તો એ એડિક્ટિવ થઈ જાય, તો વળી વળી પાછા તમે. હવે લકીલી આપણે તો એ જ સંસ્કારમાં ઉત્પન્ન થયા છે કે આપણને તો એ શિકારના નામથી જ કંઈક ખ્યાલ આવે. આપણે તો ઘરે એક મચ્છર નથી મારતા, તો કોઈ પ્રાણીને જઈને મારવાની તો વાત આપણે ક્યાં, એ આપણે લકીલી રાઈટ ફ્રોમ બર્થ આપણા એવા સંસ્કાર. પણ જો આ રાજા ત્યાં ગયા તો આગળ શું થયું, જો હું થોડું થોડું સ્કીપ કરું. એક ખરગોશ કે પીછે ઉનકો દોડતે હૈ પાતે, કોની પાછળ દોડતા હતા, બોલો, આટલો મોટો રાજા મિથિલાપુર, એને કોઈ મળ્યું નહીં અને કાંઈ નહીં, ખરગોશની પાછળ ભાગ્યો. ખરગોશ એટલે ખબર, રેબિટ, સસલું, કેટલું નાનું હોય, આવડુકડું હોય, અને એની સ્પીડ તો કેટલી હોય દોડવાની. રાજા ગમે તેના ઉપર બેઠો હોય, ઘોડા પર હોય કે ગમે તેના પર હોય, રેબિટ જેટલું તો ફાસ્ટ ક્યારેય ન દોડી શકે, કેમ કે રેબિટ તો ગમે ત્યાં આમ પ્લાન્ટ પર ચડી જાય, ગમે ત્યાં જાય, ગમે ત્યાં પહોંચી શકે. તો શું થયું, એક ખરગોશ કેવો પીછે દોડતે. હવે કોઈ આવી રીતના શિકાર કરવા નીકળવું હોય એના પરિણામ કેવા હશે? ભગવાનને પૂજા કરતી હશે કેટલા શુદ્ધ એવા હોય તો કેવા હોય? ક્રૂર પરિણામ હોય ને. હવે કોઈ એને બેવકૂફ બનાવે તો એને હસવું આવે કે શું થાય? ભલે કોઈ નાનું પ્રાણી હોય એને ફૂલ કરીને એને ડ્યુપ કરીને કંઈક છુપાઈ જાય તો શિકાર કરવાવાળો એને નેચરલી કેવા પરિણામ થાય? ગુસ્સાના પરિણામ આવે ને. તો અત્યારના એ રાજા અત્યારના એના વર્તમાન પરિણામ વિચાર કરો. એ શિકાર કરવા નીકળો છે અને એને કેવા પરિણામ હશે અંદરથી? હવે એને શિકાર શું કામ કરવો છે? ધેટ્સ અ સેકન્ડ સ્ટોરી. એને ખાવું હશે અથવા એમ જ મજા માટે કરવું છે, વોટ એવર ઇટ મે બી. ખ્યાલ આવે? કા રાજા ઓર કેસે કાજા કરતે લજાતે હૈ. બોલે આપણને તો વાત કરતા એમ એવું લાગે ને, ઓડ લાગે. ઓ રાજાને ખાલી આમ શું આ ખરગોશનો શિકાર કરવાની, તો એને એવું કામ કરતા એને શરમ નથી આવતી એમ છે? આવું તને શરમ નથી આવતી? હવે જો સ્ટોરી કહે છે તો ઓબ્વિયસલી કોઈ શિકારીની સ્ટોરી તો કહેશે નહીં. કોઈ મહાપુરુષ હશે તો કોણ મહાપુરુષ છે એની વાત પાછળથી આવશે. ચલો આગળ. આ તો રાજાની વાત તો કરે જ છે, પણ એ ખાલી એની વાત નથી, આપણા બધાની અહીંયા વાત છે. આપણે આવો શિકાર કરવા નીકળીએ છીએ કે નહીં? બોલે આપણા આપણા પરિણામ ક્રોધમય થાય છે કે નહીં? થાય છે. તેને કારણે થાય છે, આપણી ઈચ્છાઓ પૂરી ન થાય તો આપણા એ જીવ પરિણામ ક્રોધમય થાય છે કે નહીં? અત્યારના ઓલા રાજાને શું ઈચ્છા છે? એને શિકાર કરવો. તો આવી તો આપણને કંઈક કંઈક ઈચ્છાઓ થયા કરે છે. જો અહીંયા આપણા માટે હવે કહે છે, વૈસે હી જીવ રાજા વિષયો પ્રતિ દોડ રહા. વિષય એટલે શું? પાંચ ઇન્દ્રિય છે ને, સ્પર્શ રસ ગંધ ચક્ષુ ને કર્ણ. એ પાંચ ઇન્દ્રિય જેને જાણે એને વિષય કહે. કંઈક સારું સાંભળવું, સરસ પરફ્યુમની સ્મેલ આવવી, કંઈક સારી વસ્તુ જોવી, આ બધા વિષયો છે. આપણે નિરંતર સારી સારી વસ્તુ પાછળ જઈએ છીએ અને આપણને ખરાબ વસ્તુ અવોઇડ કરવી છે કે નહીં? આપણે એના વિશે ન્યુટ્રલ તો નથી? સપોઝ આપણને કોઈ બદબુ કંઈક સ્મેલ આવે તો વી વોન્ટ ટુ ગો અવે ફ્રોમ ધીસ. અને કોઈ સારી પરફ્યુમની સુગંધ આવે તો વી લાઈક બીઈંગ ધેર. ખ્યાલ આવે છે? તો આ જીવ રાજા વિષયોની પ્રતિ દોડે છે. કોઈ સારી પરફ્યુમની સુગંધ આવે તો આપણને રાગ થાય, બદબુ આવે તો આપણને દ્વેષ થાય છે, આપણને દૂર કરવાનું મન થાય છે. તો આ જીવ પણ એ શિકારી જેવો છે. ખ્યાલ આવે? હવે આગળ શું કહે છે? આગળ જઈએ. આપણે આ જીવ કેવો છે કે આ વિષયોની પ્રતિ જે દોડે છે, તો જાણે કોઈ ભગવાન થઈને ભીખ માંગતો હોય ને એના જેવું છે. આ જીવ કેવો છે? ભગવાન જેવો છે. ગુરુદેવજી તો હંમેશા કહે ને કે ભગવાન આત્મા છે, કે તું પોતે જ ભગવાન છે. તો ભગવાન એટલે ખાલી ખોટું ખોટું આપણને પંપાડવા માટે કહે છે કે એકચ્યુઅલી છે? એકચ્યુઅલી છે કે ખાલી ખોટું ખોટું? આ તો ગુરુદેવ તો કીધા કરે, એમને તો કરુણા હતી બધા પર. એટલે અરે જેવી શક્તિ અરિયંત ભગવાનમાં છે એવી શક્તિ મારામાં પણ છે. એ શક્તિ સામે હું જોતો નથી એટલે હું આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરું છું. અને પરિભ્રમણ તો કરું છું, પણ સાથે હવે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વારંવાર જાણે ભીખ માંગતો હું ને એના જેવું. કોઈ સારો ટેસ્ટ મને મળી જાય, કોઈ સારું સ્પર્શ મળી જાય. આ ગરમી બહુ છે, જરાક થોડા એસીમાં આવી જઈએ તો સારું પડે. ખ્યાલ આવે છે ને? આ જાણે જીવ રાજા ભીખ માંગે છે એના જેવું. ઓલો પદ્મરથ રાજા એ ઓલાને મારીને જે ખુશ થવો છે એની ભીખ માંગે છે, અને આ જીવ રાજા તેની ભીખ માંગે છે કે સારા સંયોગોની ભીખ. બે સિમિલર થયા. ખ્યાલ આવે ને? હવે જો આગળ કહીશું, જેવી રીતના ઓલું સસલું દોડે તો એ સસલાને માથે શું ભમે છે? મોત ભમે છે કે હમણાં કઈક તો રાજા ઉપરથી તો તીર મારે છે, શત્રુ નીચે ડોજ કરે છે, પણ ક્યાંક એકાદ લાગી જશે તો કયું કલ્યાણ. એવી જ રીતે આપણે આ સંસારમાં જીવીએ છીએ ને, આપણી આયુષ્યનો ટાઈમ પણ લિમિટેડ છે કે નહીં, એમાં પણ આપણે આ જાણે ટ્રાફિકમાં જતા હોય તો એમ લાગે કે આપણે બધાને ડોજ કરીએ છીએ, ક્યાંક કોઈ ગાડી આવીને આપણને ઉડાવી જશે, ખબર નહીં પડે, ખ્યાલ આવે. એ તો એક એક્ઝામ્પલ લીધું મેં, પણ આવી રીતના મૃત્યુ આપણા માથે બી તો ડોજ કરે છે કે આપણા માથે બી છે, જેવી તો અલગ સસલાના માથે છે એવી રીતે. કોઈને ગેરંટી છે કે ઓલ્ડ પર્સન પહેલા જાય છે કે યંગ પહેલા જાય છે, એવું કોઈ આપણને ઇન્સ્યોરન્સ છે? અમારે ગઈકાલે જ વાત કરી, ઇન્સ્યોરન્સ પણ એવી ફની વસ્તુ છે ને કે તમારા જીવતા તમને તો મળે જ. ટીવીની એડવર્ટાઇઝ આવે ને, ઇન્સ્યોરન્સ કરાલો કરાલો કરાલો, પણ તમને તો ક્યારે મળે જ નહીં. તો એવું કોઈ ઇન્સ્યોરન્સ છે કે તમને એટલીસ્ટ 5 મિનિટ પહેલા ઇન્ફોર્મ કરી દે કે ભાઈ બસ હવે આવવાનું છે તમારો ટાઈમ, તો આપણે એટલીસ્ટ થોડું જે પણ શું કહેવાય બિલ તો સાઇન કરી નાખે, બધાને કહી દઈએ ભાઈ આ પાસવર્ડ છે મારો, કે આ અહીંયા આપણું ચેકની સાઇન બાઇન તો લઈ લઈએ કંઈક. એવું કંઈ છે? એવું કાંઈ નથી. આપણા માટે બી મૃત્યુ ભમે છે કે નહીં? જો એના જેવું આ એક ખરગોશ જેવી જ આપણી સિચ્યુએશન, અને એક રીતે ઓલા રાજાના જેવા ક્રૂર પરિણામ છે એવી આપણી સિચ્યુએશન. આપણી સિચ્યુએશન તો બેવ જેવી છે. હવે જો એ શું થયું કે એક સસલું કુડ હેવ ગોન એની વેર, કુડ હેવ ક્લાઇમ્બ ઓન અ ટ્રી ઓર કુડ હેવ ગોન એની વેર, પણ લકીલ એ ક્યાં ગયું? તો એક ગુફા મેં ક્રિયા પ્રવેશ, એને ક્યાં પ્રવેશ કર્યો? એ ગુફામાં પ્રવેશ. અને સેકન્ડ લકી થિંગ, જેમ ગુફામાં કોણ હતા? ગુફામાં મુનિરાજ. આપણે તો ગુફાઓ જોઈએ ને એટલે મુનિરાજ જ આપણને દેખાય. કોઈ બીજા હોય ને તો એને ગુફામાં શું યાદ આવે છે? કઈ ખજાનો બજાનો કઈ રાખ્યો હશે તો આપણને મળી જશે. આપણે જૈન ધર્મી હોય તો એને શું યાદ આવે? કે ક્યાંક કોઈ મુનિરાજ હશે તો કદાચ મળી જશે. આ થિંકિંગમાં ફરક છે. તો શું થયું કે એક ગુફા મેં કિયા પ્રવેશ, મુનિ કે દર્શન હોતે હૈ, પદ્મરથ રાજા કી મંગલ કથા સુનાતે હૈ. સુનો જી મંગલ જૈન પુરાણ યાસો, જીવન બને મહાન. સ્ટોરી તો એવી હોય ને કે તમે સાથે ગાઓ તો મજા આવે, તો થોડું આમ એમ લાગે કે હા તમે એકચ્યુઅલી સિચ્યુએશનમાં એનરોલ છો, તમને આમ સામે ગુફા દેખાવી જોઈએ કે હા જો ગુફા છે અહીંયા ઓલો સસલો ભાઈગો ને અંદર ઘૂસી જાય તો તમને સ્ટોરીમાં મજા આવે. જો આગળ શું થયું સ્ટોરીમાં, હવે એ પદ્મરથ રાજાએ એમના જીવનમાં ક્યારે કોઈ મુનિરાજને પહેલા જોયા? તો એમને તો ફર્સ્ટ ટાઈમ કોઈકને જોયા. તો પહેલા તો એમને વિચારાયો કે અરે આ કોણ છે મહાત્મા, કે એની પાસે એક પૈસો નથી, એક કપડાં નથી પહેરવા માટે, આમ કંઈક તો ધ્યાન બાદમાં બેઠા છે, પણ જો ચહેરા પર ચમકતો જો એમનું કેવું, કોઈ કઈ મહાત્મા લાગે છે. જો અહીંયા શું કેવું, કોઈ સાંજા વાંચી અહો ભાગ્યોદય છે આવે જબ મુનિ, જબ મિલે દેવ ગુરુધર, જિનસો સમજ મે આવે શુદ્ધાત્મા કામ. એવું તો ક્યારે કોઈ ભાગ્યદય હોય કે આપણને સાચા મુનિરાજના દર્શન તમને થયા છે ક્યારે? એવા તમારા કોઈના નસીબ જાયગા છે કે કોઈ દર્શન થઈ જાય? આપણને આ મુનિરાજના દર્શન થાય જ છે રોજ. ઇટ ઇઝ રિયલી એવો કોઈ ભાગ્યોદય હોય કે કોઈ સાક્ષાત એવા મુનિરાજના દર્શન ક્યારે થઈ જાય? તો થઈ જાય તો તમે આઈડેન્ટિફાય કેવી રીતના કરશો? ખ્યાલ આવે છે કે નહીં? એ આઈડેન્ટિફાય કરવાની જરૂરત જ નહીં પડે એમના. એવું આમ જો ને, આ મુનિરાજની આપણે મુદ્રા જોઈએ કે એમના ફેસ પર કેવો ચમક હોય એનાથી જ ખબર પડી જાય કે હા આ તો કોઈ મહાત્મા લાગે છે. ખ્યાલ આવે એ અંદરના પરિણામથી ડાયરેક્ટ કનેક્ટ થાય કે હા તો કોઈ મહાત્મા. તો એમણે રાજાએ એ મહાત્માને જોયા તો એમને અંદરથી હવે શું ભાવ થયા? દેખ ઉન્હે શુદ્ધાત્મ ભાવના આપ ભાતે હે. એમને શું થયું કે અરે વાહ તો કોઈ જબરજસ્ત કોઈ જીવ લાગે છે, એના જેવા ભાવ મને થવા જોઈએ. હવે એને હજી આત્માનો અનુભવ કેવાય કે એ બધું એમને ભાષામાં કઈ ખબર નથી. આ જેવા અંદરથી પ્રફુલ્લિત ને સુખી લાગે છે, કાશ મારા પરિણામ પણ એવા હોત. હવે એમને કોરિલેશન ફીલ થાય છે, ક્યાં તો હું એના શિકારના પરિણામમાં જતો હતો અને ક્યાં તો આના પરિણામ તમે જુઓ. ખ્યાલ આવે ને? તો જો હવે શું થયું કે એમ મુનિરાજની ધ્યાન ભંગ થયું અને ત્યાં એમણે રાજાને જોયા, હાથ જોડીને ઊભા થયા. એટ ધ સેમ ટાઈમ રાજાના ભાવ કેવા છે એ કોરિલેટ કરે છે કે આ જો આમના પરિણામ જુઓ અને મારા પરિણામ જુઓ. એ જોઈને એમના આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. હું તો કેટલો તુચ્છ જીવ છું કે આવા પરિણામ હું કરતો હતો અને આમને જુઓ. તો હવે એ રાજા શું ભાવના કરે છે? બસ આવા જેવો એમના અંદરના પરિણામ છે એવા મારા. એટલે ઇન અ વે ઇનડાયરેક્ટલી તો એમણે એવી જ ભાવના કરી લીધી કે બસ મારે એની દીક્ષા લેવી. ખ્યાલ આવે ને? પછી આત્મા શું છે એ બધું હજી એમને ખબર નથી. તો હવે મુનિરાજે એમને પહેલા ઉપદેશ આપ્યો. હવે આ અહીંયા થોડું છે લાંબુ, આપણે જઈ આગળ. મુનિરાજનું ધ્યાન ભગ્ન થયું એટલે એમણે એમને ઉપદેશ આપ્યો કે હે જીવ, તમે પશ્ચાતાપ નહીં કરો, પ્રાયશ્ચિત કરો. હવે આ બેમાં શું ડિફરન્સ? કે આનું આપણા લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ મીનિંગ છે એટલે આઈ વોન્ટ ટુ પોઝ અ લિટલ હિયર. હે જીવ, તમે પશ્ચાતાપ નહીં કરો, પ્રાયશ્ચિત કરો. એનું શું એક કેમ ન થવું કે શું કહો તમે? ભૂલી જવું એમ નહીં, સાવ ભૂલી જવાથી થોડી કઈ પ્રયાસ છે. બેમાં મીનિંગમાં ફરક પડે. જો ભાવ આ જ છે પણ એમાં પણ વિશેષ આપણે પ્રતિક્રમણની બુકમાં વાંચે કે પેલું આવે ને, પૂર્વે કરેલા શુભાશુભ કર્મથી જે જીવ પોતાને પાછો વાળે છે એને શું કહેવાય છે? પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન એમ ત્રણ આવે. તો અહીંયા જે કહે છે ને કે પશ્ચાતાપ નહીં કરો, પ્રાયશ્ચિત. આ પ્રાયશ્ચિત એટલે પ્રતિક્રમણ જેવું છે. ખ્યાલ આવે છે? જે આપણા દોષ થઈ ગયા, સપોઝ આપણે કોઈ એના પર ગુસ્સો કરી નાખ્યો આપણા લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં, કે કોઈનું કંઈક બુરું કરી નાખ્યું કે કંઈક થયું અને ભાઈ પાછળથી અફસોસ કરતા રહીએ કે યાર મારે આવું નહોતું કરવું, આમ નહોતું કરવું, તેમ નહોતું કરવું. પછી અફસોસ તો થવો જ જોઈએ, એની ના નથી, એ થવો જ જોઈએ. પણ હવે ક્યાં સુધી કર્યા રાખશું? આપણે તો જોઈએ છે ને કોઈ લાઈફમાં પણ કોઈની સાથે દુશ્મની રાખી હોય તો 20 વર્ષ 30 વર્ષ ચાલ્યા કરતો આપણો થોટ પ્રોસેસ. અથવા તો આપણે એક વિચાર કરી લીધો કે ના આમ આ આને તો હું જોઈ લઈશ, તો પછી એ જોઈ લેશે ક્યાં સુધી ચાલે? ખ્યાલ આવે છે? આ જીવને પોતાના ભાવો લંબાવવાની બહુ આદત છે. કોઈ પણ ભાવ હોય, ક્રોધ માન માયા લોભના, એ ભાવોને લંબાવવા ન જોઈએ. આ તો આપણી ડે ટુ ડે ની વાત છે ને, કે સપોઝ આપણે પણ વિચાર કર્યો હોય કોઈ નાનું બાળક હોય એ કોઈકને જોઈ લે, કોઈ એકદમ પૈસાવાળા તો એમ વિચાર કરે પૈસા થઈને હું પણ આવો જ બનીશ, અને પછી એના માટે થઈને આખી જિંદગી મહેનત કર્યા કરે. ખ્યાલ આવે છે કે એક ભાવ જે છે એ જીવને આખી જિંદગી મહેનત કરાવે છે. ખ્યાલ આવે છે? સિમ્પલેસ્ટ ઓફ ધ થિંગ, કે સપોઝ આપણે માની રાખવું હોય કે હું નાનો હતો તો મારી મમ્મી બહુ બીમાર, તો હું એમ જ ઇમેજિનરી એક્ઝામ્પલ આપું, તો મારે મોટા થઈને ડૉક્ટર થયું. હવે બસ એક વિચાર કરી લીધો એટલે હવે શું કરશે, હવે આખી જિંદગી જાણે ઓલું બળદ ગાડું ઉપાડીને ચાલતો હોય ને એવી રીતના, એની નેચરલ ટેલેન્ટ હોય કે ન હોય. હવે નેચરલી હી મે બી વેરી ગુડ ઇન મેથેમેટિક્સ, પણ ના, હવે મારે તો ડૉક્ટર બનવું છે. એટલે આ ભણે, ઓલું ભણે, આ એક્ઝામ કરે, ઓલું ટ્યુશન કરે, ખ્યાલ આવે કેટલી મહેનત કરીને પણ છેવટે ડૉક્ટર બને તો ખરો, પણ યુ વિલ નોટ બીકમ અ ગુડ ડૉક્ટર. જીવને એક માન્યતાને કારણે આખી જીવનભર એને આવી રીતના બળદ ગાડાની જેમ, સમયસાર શાસ્ત્રમાં તો આચાર્ય આપણને ઢોર જ કહે છે, પશુની જેમ વજન લઈને મોરૂપી ભૂતળું, એમાં તો એવી રીતના લખ્યું સમયસારમાં, મોરૂપી ભૂતળું આ જીવને પશુની જેમ હાર વેવડાવે છે. અને કોરિલેટ થાય છે કે નહીં, આપણે રિયલી એવું કરીએ છીએ કે નહીં? તો એક નાનકડી વાત આપણા મગજમાં રહી ગઈ હોય એને આપણે આખી જિંદગી ડ્રેગ કરીએ. અહીંયા શું કહે છે કે એને છોડીને એ પ્રાયશ્ચિત, એટલે જે પણ થોટ પ્રોસેસ છે એને હવે સ્ટોપ કરો, એનાથી પાછા વળવું, પૂર્વે કરેલા જે પણ શુભ કે અશુભ ભાવ હોય તેનાથી પાછા વળીને પોતાના આત્મા તરફ હવે ધ્યાન આપવું, એને પ્રતિક્રમણ કહેવાય છે. એવી જ રીતે આપણે પહેલા જે પણ શુભ કે અશુભ ભાવો કર્યા હોય તેનાથી પાછા વળીને હવે તમે પ્રાયશ્ચિત કરો ને આગળ વધો. આગળ વધો એટલે હવે કંઈક બીજું મોટું કામ કરવા માટે, શુભ કામ કરવા માટે આગળ. એવી જ રીતે મુનિરાજ પણ એ રાજાને ઉપદેશ આપે કે હવે તે જે પણ ભાવ કર્યા એનો હવે પ્રાયશ્ચિત છોડ, પ્રતિક્રમણ લઈને આગળ વધ. ખ્યાલ આવે છે? પછી આગળ એમને ઉપદેશ આપે છે કે ભાઈ તું તો ભગવાન આત્મા છે, શાશ્વત મંગલ તારું રૂપ છે. બધી કડી હું વાંચું છું, રાગાદી ભાવોથી તું જુદો છે, પરમ આનંદ સ્વરૂપ છે, આ બધા ક્રૂર ભાવ તને શોભા દેતા નથી, માટે એ બધા વ્યસનને તું છોડ, જિનેન્દ્ર ભગવાનનું ધર્મ શરણ અંગીકાર કર અને શુદ્ધ આત્માનો અનુભવ કરીને તારું કલ્યાણ કર. જ્યાં મુનિરાજે આવો ઉપદેશ આપ્યો અને એ રાજાએ શું કર્યું, એ રાજાએ શું કર્યું હશે ઇમેજિન કરો. આપણને ઉપદેશ આપે તો આપણે શું કહીએ, ગુરુદેવ તો આપણને રોજ આપે છે પ્રવચન, બરાબર છે, આવું જ કરવું જોઈએ, તો કોણ કરશે? ખ્યાલ આવે? ત્યારના જીવો આટલા કોમળ હતા, એક વાર કોઈ કહે અને તરત એ પોતાના આત્માનો વિચાર કરે અને એમણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. હવે અત્યારના આપણે બધા છે ને થોડા ઢીઠ થઈ ગયા, અનફોર્ચ્યુનેટ, કે આપણને કોઈ 10 વાર કહે ને તો પણ ગર્વ કરીએ અંદરથી. સી, દિસ ઇઝ ઓલ્સો ગુડ નેચરલ ક્વોલિટી ટુ હેવ. અંદરથી જીવ એટલું કોમળ હોવું જોઈએ કે કોઈ તમને કઈ કહે તો તમને અસર કરી જાય, એમ નહીં કે હા એ તો સીધા કરો, એવું ક્યારેય ન થવું. એ તો તમને પછી કોઈ ઉપદેશ જ તમને લાગુ નહીં પડે, ખ્યાલ આવે છે? એ તો સીધા કરે એમ જ આપણું નીકળી જાય. આપણે તો એટલા સોફ્ટ હોવા જોઈએ કે આજે આપણે સપોઝ વિચાર કર્યો તો આજે બોમ્બે જશું ક્યાંક ફરવા, અને કોઈક તમને કે અરે આજે તો બહુ મોટો દિવસ છે, આજે તો બપોરને આપણે ભક્તિ રાખીને તમારે આવવું જોઈએ, તો આપણા હૃદયમાં તરત પરિવર્તન થવું જોઈએ. આજે ભક્તિ ખ્યાલ આવ્યો? એટલા અંદરથી જીવે સોફ્ટ હોવું જોઈએ. ચાલો, અહીંયા રાજાએ શું કર્યું કે રાજાએ પોતાના આત્મામાં એમને જોયું અને એમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. હવે સમ્યક દર્શન પ્રાપ્ત કોના નિમિત્તે થયું? મુનિરાજના નિમિત્તે. તો એમણે શું કહ્યું કે હે મુનિરાજ, ધન્ય ધન્ય, તમારો તો મારા ઉપર પરમ ઉપકાર છે. ઇનફેક્ટ તમારા જેવા તો આ વિશ્વમાં કોઈ મહાપુરુષ જ નથી, તમે જ સૌથી મહાન મારા માટે પુરુષ છો. તો હવે મુનિરાજે શું આન્સર આપ્યો જો એ સાંભળવા લાગે. મુનિરાજ શું કહે છે? બોલે મુનિવર પ્રભુ વાસુ પૂજ્ય, हमारे नाथ कहते हैं। कौन से इमना नाथ? वासुपूज्य भगवान। पचीसू कह रहे चंपापुर में केवल ज्ञान युक्त जिनवर राज रहे, इंद्रादिक चरणों में नत वे निज में विराज रहे। एवाए वासुपूज्य भगवान क्या छे अत्यारना? अत्यारना चंपापुरी में विराजी रहा छे, जेमने इंद्रादि पण एमने एमने नमस्कार करे छे, पण तो पण ए पोताना अंतर में विराजे छे। बोलो आ स्टोरी क्यारनी छे? आ स्टोरी वासुपूज्य भगवान ना टाइम नी छे, 12मा तीर्थंकर। एक्चुअली एक एक कड़ी वाँचता जे तो तमने घणा रहस्य खुले। अच्छा आम हतुं आम हतुं एम करी आपणे तेने टाइम नी कमी छे, आपणे आगळ जईए। पछी शुं थयुं? सुनकर नृप उर भावना भाते जिनवर दर्शन की। बस हवे तो ए भगवान ना दर्शन मारे करवाज छे, चाहे हवे जे पण थाय। जो तमे एम कहो छो कि तमारा थी भी कोई पूज्य एवा वासु पूज्य भगवान त्यां बिराजी रहा छे, हूँ तो तमने जा दुनिया ना सौथी सर्वश्रेष्ठ महापुरुष मानु। तो तमे एमने जो आवुं कहो छो तो ए केवा हशे? तो हवे तो एमना एक वार मारे दर्शन करवा। तो एमना मंत्री आदि होय जे साथे एमनी साथे आवे, ओके ओके चलो आपणे पहेला राज्यमां जईए, जरा बधी पैकिंग बैकिंग करी लईए, चंपापुर सुधी जवू छे ने, थोड़ू भाथू तो साथे लईए के नहीं, पछी जासू। तो जेनी भावना अंदर जेवी स्ट्रॉंग होय ए हवे कई भाता भाता माटे वेट करे तो ए शू करे? જેને આવવું હોય આવો, હું તો અહીંયાથી જ જાઉં છું એમ કરીને પોતે તો ચાલવા માંડે। હવે જો આમાં તો ઘણી વાતો છે, હવે જ્યાં એ ચાલવા માંડ્યા તો ત્યાં ઉપરથી બે દેવને જરા કંઈક ચેક કરવાનું સૂચ્યું કે જોઈએ તો ખરા કે અમને કેટલી સ્ટ્રોંગ ભાવના છે દર્શન કરવાની। તો એમણે આવીને જરા ઉત્સર્ગ કરવાના ચાલુ કર્યું। ઉત્સર્ગ ખ્યાલ આવે? કંઈક ચેક કરવા માટે સિચ્યુએશન ક્રિએટ કરો, ભાઈ એક્ચ્યુઅલી કંઈ છે કે નહીં અંદરથી ભાવ જો એક વિચાર કરો। એ જૂના જમાનામાં લોકોના હૃદય બી એટલા કોમળ હતા અને સાથે ભાવો પણ એટલા સ્ટ્રોંગ હતા એમ કે દેવોને પણ ચેક કરવાની ભાવના થતી હતી કે જોઈએ તો ખરા। આજે તો આપણે એક તો હૃદય પણ એકદમ કડક થઈ ગયા છે કે આપણને કોઈ વાત અસર કરતી નથી, અને અંદરથી કોઈ ભાવના થાય તો વી આર ઇઝીલી ડિટર્ડ એમ કે આપણને હા થોડા માટે થાય, કોઈ પછી કે ના ના આમ તો શું કરાય, અહીંયાથી આમ કરો તો આમ થઈ જાય, મોડા પડી જાય, ખ્યાલ આવે? તો આપણી ભાવના પણ એવી સ્ટ્રોંગ હોતી નથી। આજે રિયલી ઇમેજિન કરો, શાસ્ત્રમાં તો આવે છે કે અત્યારના મુનિરાજ કોઈ થઈ શકે, બરાબર? સપોઝ અત્યારના એમ કે કોઈ કે તમે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકો હમણાં, તો આપણે એવી ભાવના રાખીએ કે નહીં કે ભાઈ હમણાં મને ભગવાન થઈ જાય, આપણે કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી ભાવના રાખીએ કે નહીં? રાખીએ ને, અંદરથી એવી ભાવના તો હોવી જોઈએ ને, પછી થાય કે ન થાય વસ્તુ જુદી। તો અહીંયા શાસ્ત્રમાં તો કહે છે કે અત્યારના મુનિરાજ હોઈ શકે, તો બોલો આપણને ભાવના થાય છે કે ચાલો મુનિરાજ થઈ જઈએ? ખ્યાલ આવે છે કે નહીં? આપણને શું બતાવે છે કે અત્યારના આપણી ભાવના બી એવી સ્ટ્રોંગ નથી, ત્યારે આપણને એવી ભાવના થાય છે કે ના આજે તો ભગવાનના અભિષેક પૂજામાં જવું જ છે, અથવા પાઠશાળામાં કે વોટ એવર ક્યાંય પણ આજે જવું જ છે, આજે આમ કરવું છે, આજે તેમ કરવું, એવું તો આપણને ક્યારેક થતું જ નથી। રૂટીન એક્ટિવિટી પ્રમાણે આપણે આવીએ છીએ, સાંભળીએ છીએ, પાછા જઈએ છીએ, આપણું આમ ડે ટુ ડે શેડ્યુલ જાણે આમ ફિક્સ થઈ જાય, એવું ઇન જનરલ બધાનો ચેલેન્જ છે, ખ્યાલ આવે? અંદરમાં એવી જે સ્ટ્રોંગ ભાવના થવી જોઈએ થતી નથી, આપણે જીવો એવા છે। પણ જો જે પુરુષાર્થી જીવ હોય ને, જેવી રીતના તમે બેનશ્રીની વાત સાંભળો, શ્રીમદજીની વાત સાંભળો, તો એમને અંદરથી આત્માને પ્રાપ્ત કરવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના હોય, સોગાનીજીની કેવી સ્ટોરી આવે છે, એમને સાંભળીને આપણને અંદરથી એવો ઉત્સાહ જાગવો જોઈએ કે ના મને આવું ફોકસ હોવું જોઈએ, આપણા જીવનમાં એવું જો ફોકસ હોય તો સુકામ પ્રાપ્ત નહીં થઈ શકે એવું ખ્યાલ આવે. જો આગળ વધીએ તો હવે શું થયું કે દેવોએ પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તો જેવા થોડાક આગળ નીકળ્યા તેવો દેવોએ ખૂબ વરસાદ બધા બધે પાણી થઈ ગયું. જાણે આમ પગ સુધી આમ ભરાઈ જાય ને કે કોઈને ચાલવાની કોઈ વ્યવસ્થા નહીં ને કઈ નહીં. તો મંત્રીઓએ પાછું શું કીધું, આમાં તો ખૂબ પાણી છે, આમાં તો કેવી રીતના જવા છે, ચાલો પાછા નગરમાં જઈએ, પાણી ઉતરી જાય પછી જશું. એટલે રાજાનું શું કેવું છે, જેને આવવું હોય આવે, હું તો જઈશ, તો આવા તો કંઈક પ્રોબ્લેમ્સ આવશે રસ્તામાં, પણ જો આ ભગવાનના દર્શન નહીં કરું તો ક્યાં કે ભગવાન મોક્ષ વયા ગયા તો ખ્યાલ આવે છે ને. એવા તો ઊંચા જીવ મને દર્શન કરવા બી નહીં મળે, એટલે હવે તો હું ક્યાંય રોકાઈશ નહીં. એવા ઘણા બધા એક્ઝામ્પલ આમાં આપે છે કે પહેલા એમણે વરસાદ કર્યો, પછી ઓલા પડે ને, ઓલાને શું કહેવાય, હેલ સ્ટોર્મ હેલ પડે ને, કોઈ જોયા છે? આપણે મુંબઈમાં તો ન જોયા હોય, પણ તમે પૂના કે નાગપુર કે જાઓ ને તો શું થાય કે અપર એટમોસ્ફિયર ઇઝ વેરી કોલ્ડ, તો જે આપણે વોટર ડ્રોપલેટ્સ હોય એ ફ્રીઝ થઈને પથ્થર જેવું બરફ જેવું થઈ જાય. હા, કરા પડે તો કરા બે પ્રકારના હોય, એક બહુ સોફ્ટ હોય કે તમે આમ પડે ને તો તમારા હાથમાં પડે અને જાણે આમ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય. તો આપણે ઇન્ડિયામાં લગભગ એવા જ થાય, પણ અમુક જે હોય ને ઇટ બિકમ્સ લાઈક અ હાર્ડ સ્ટોન, એટલા હાર્ડ હોય કે તમે ઉપરથી પડે ને તમારી વિન્ડશીલ્ડ તોડી નાખે, એવા હાર્ડ બરફના ટુકડા થઈ જાય. અને ઇટ બિકમ્સ બિગ, એમ આટલા મોટા 1 ઇંચ ડાયામીટર જેવા મોટા ગોળ, એવા પણ મેં જોયા છે. આપણે યુએસમાં તો આવા ઘણી વાર, તો એવા કરાનો જાણે વરસાદ પડ્યો, એ તો વાગે બી ખરા ને, તો એવા કરા પડ્યા, વરસાદ પડ્યો, કરા પડ્યા, પછી થોડા વખત પછી ઝાડ પડવા લાગ્યા બધી બાજુ, તો એનાથી તો રાજા ડર્યા નહીં. એટલે હવે ઓલા દેવને શું થયું, હવે આ કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશનથી ડરવાના નથી, હવે કંઈક મો આપણે સ્પ્રેડ કર્યું. તો એમણે શું કર્યું કે ચંપાપુર જવાના એટલે આમ એક જ રસ્તો હતો, એવું માયાજાળ કર્યું કે ઘણા બધા રસ્તા દેખાય, અહીંયા જવું ક્યાં જવું, કે અહીંયા એમ લખ્યું છે ચંપાપુર, અહીંયા લખ્યું છે ચંપાપુર, તો કે હવે કયા રસ્તાને ફોલો કરું. તો આ લોકો કન્ફ્યુઝ થઈ ગયા મંત્રીઓ. રાજા કે ભાઈ જો મારી ભાવના સ્ટ્રોંગ છે ને, તો જો હું સાચે રસ્તે નીકળો છું તો હું પહોંચી શકું, હું તો આ રસ્તે ચાલુ, હવે જોઈએ ક્યાં પહોંચે, એમ કરીને તો નીકળ્યા. આગળ થોડા વખતમાં એ પણ બધું ડિસઅપિયર થઈ ગયું, ત્યાં તો રાજા તો આનાથી રૂકતા નથી. તો હવે દેવોએ હજી પાછું કંઈક જુદું એવું છલકપટ કર્યું, એવું દેખાડ્યું કે એમનું જે મિથિલાપુર હતું ને પાછળ બેકગ્રાઉન્ડમાં હજી શું કહેવાય હોરાઇઝન પર હજી દેખાતું હતું, તો ત્યાંથી આમ જાણે બધા ધુમાડા નીકળતા હોય, એજે આખું મિથિલાપુરી બળી ગયું હોય અને ત્યાંથી લોકો અવાજ કરતા હોય બચાવો 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 કરીને, તો રાજાના રાણી જ બોલતા હોય સ્વામી બચાવો મને બચાવો એમ કરીને, એવું બોલતા હોય તો બધા મંત્રીઓ તો હજી ગભરાઈ ગયા કે તમે તો રાજ્યના રાજા છો, તમારું તો કર્તવ્ય છે પ્રજાનું પાલન કરવું, જો તમે નહીં કરો તો કોણ કરશે, ઇમોશનલ બ્લેકમેલ ખ્યાલ આવે ને. પણ રાજા કહે કે જો આ તો મારા એક ભાવના સગા સંબંધી હતી, અને જ્યારે અહીંયા તો મારે ભાવનો છુટકારો મારે થવાનો, જો એમના અવાજથી કદાચ અહીંયા હમણાં રોકાઈ જઈશ, આ તો ચાર ગતિરૂપ સંસારમાં જ હજી પરિભ્રમણ કરીશ, ત્યારે અહીંયા જઈશ તો મારો મુક્તિ નિશ્ચિત છે, હું તો આમ આગળ જઈશ, હવે તો આ ભગવાનના દર્શન કરીએ જ છું. અંદરથી કોઈને એવી સ્ટ્રોંગ ભાવના થાય હવે તો ભગવાનના દર્શન કરીએ જ છું, એટલે એ તો હજી આગળ જ જાય છે. તો જોત જોતામાં આ બધી જ વસ્તુ એમણે જ્યારે જોઈ દેવોએ, તો એમને નક્કી થયું કે રાજાની દર્શન કરવાની ભાવના એટલી સ્ટ્રોંગ છે કે આ તો હવે કોઈનાથી રોકાવાનું નથી, એટલે એમણે પોતાની બધી માયાઓ સમેટી લીધી. અને પોતે દેવ રૂપે ત્યાં પ્રગટ. જો આગળ સુધી દેખ દ્રઢતા માયા સમેત દેવગણ આયે, એ દેવગણ બધા ત્યાં પ્રગટ થયા. કરે પ્રશંસા ધન્ય ભાવના ચરણ શિરનાયે, એમની ભગવાન એ રાજાની એમણે પ્રશંસા કરી દેવોએ. ઇવેન્ચ્યુઅલી દેવો કઈ એવા કોઈ મહાન જીવો તો છે નહીં, સંસારી જીવ છે ને મારા તમારા જેવા. તો હવે સપોઝ હું જોઉં કે ભાઈ કોઈ એક પર્સન કોઈ એક પર્ટિક્યુલર વસ્તુમાં વેરી ગુડ, તો પ્રશંસા કરે કે ભાઈ તમે તો એકદમ બહુ સરસ છો, આમ છો તેમ છો. તો એવી રીતના દેવ આપણી પ્રશંસા કરે, એમાં શું નવીનતા? ખ્યાલ આવે છે? આ એક બીજો કોન્ટેક્સ્ચ્યુઅલ ઇશ્યુ છે કે આપણને લાગે દેવો એટલે કંઈક એવા મહાન થોડું કંઈક જાદુઈ કે કંઈક તો હશે એમની પાસે. એ દેવો એવા જગન્ય જીવો હોય, સ્પેશિયલી આ જે એક્ઝામ્પલ છે ને, કે એમને કુતૂહલ કરવાનું મન થયું, એટલે એમ જ મજાક કરવાનું મન થયું. આ કોને થાય ખબર છે? જે ત્રણ જાતના વ્યંતર જે પવન રાશિ એવા હોય ને, એમાંય ખાસ વ્યંતર દેવોને આવા બધા મન બહુ થાય. કેમ કે એમને સંસારમાં બીજું તો કંઈ કામ નથી, કોઈ કમાવા બમાવા જવાનું નથી, બધું એમને રેડીમેડ અવેલેબલ છે. કલ્પો વૃક્ષ આદિ હોય તો ટાઈમ કેવી રીતના ફીલ કરે? તો આવી રીતના કંઈક કંઈક એ લોકો એન્ટરટેનમેન્ટ માટે કંઈક કંઈક કરતા. એ જીવો ઊંચા જીવો હશે એ સાવ સંસારી જેવા. ખ્યાલ આવે? જે વ્યંતર જ્યોતિષ ભવનવાસીમાં જન્મ લે ને નિયમથી મિથ્યા દ્રષ્ટિ જોવા, ભાઈ ત્યાં જઈને સમ્યક તો પ્રગટ કરી શકે, પણ જન્મથી તો મિથ્યા દ્રષ્ટિ જોવે. તો આપણા જેવા થયા ને એમ સમજો, અહીંયાની બધા શ્રીલંકામાં ઉત્પન્ન થયા છે. કોઈ મનુષ્ય હોય, આપણે બોમ્બેમાં બર્થ લીધો, કોઈ દિલ્હીમાં બર્થ લે, કોઈ ચેન્નાઈમાં બર્થ લે, એવી રીતના કોઈ દેવગતિમાં બર્થ લે, એમાં શું નવીનતા? ખ્યાલ આવે છે કે દેવ એટલે કઈ એવું સ્પેશિયલ હશે એવું કઈ નથી. હા, તો એમનું શરીર જુદી જાતનું છે બાય બર્થ, એમને અમુક કેપેબિલિટીઝ જે આપણા કરતા જુદી જાતની છે, શરીરમાં મોડિફિકેશન આદિ કરી શકે છે, તો કઈ જુદા જુદા રૂપ બી ધારણ કરી શકે છે, એમાં શું નવી? તો દેવોએ શું કર્યું? રાજાની પ્રશંસા કરી. પછી શું કર્યું? કે એ દેવોએ રાજાને અમુક દિવ્ય હાર ગિફ્ટમાં આપ્યો અને વીણા આપી. તમે આનાથી ભગવાનની ભક્તિ કરો. એ ઊંચી દૈવી વીણાઓ હોય કે બહુ સ્પેશિયલ, એનાથી અવાજને બધું પણ બહુ સરસ. અને પછી મિથિલા જવાનો એમને રસ્તો બતાવ્યો, ઈઝી રીતે અહીંયાથી મતલબ પહોંચે. એમ કરીને ત્યાં રાજા આગળ વધ્યા અને એ ત્યાં મિથિલાપુર સુધી પહોંચ્યા, અરે સોરી ચંપાપુર પહોંચ્યા. તો આગળ શું થયું હવે? અને હવે જેમ જેમ રાજા આગળ જાય છે, એમનું આ બધું જોઈને આજુબાજુના બધા લોકો, જંગલના પ્રાણીઓ બધા જ એમની સાથે સાથે જોડાઈ ગયા અને બધા જ હવે ચંપાપુરી જવા નીકળ્યા અને આગળ એ રસ્તામાં જાય છે. હવે આગળ શું થયું? જો સમો શરણ મે પહોંચ કે પ્રભુ કે દર્શન ભય સુખકાર, એ રાજા સમો શરણમાં પહોંચ્યા અને ભગવાનના દર્શન થયા. કેવા થયા? સુખકાર દર્શન થયા. તો કેવા એમને હવે ભગવાન કેવા લાગ્યા એની વાત કરે. સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા વાણી સુની અવિકાર, કે આ તો ભગવાન કેવા છે? સર્વોત્કૃષ્ટ છે. આના જેવું તો હવે દુનિયામાં બીજું કાંઈ જોયું છે. જે રીતના આપણે આપણી પાસે ઘરેણા આદિ હોય ને, તો આપણને પહેલાં લાગે કે અરે વાહ બહુ સરસ ડાયમંડ છે. પછી લગ્નમાં જઈએ અને કોઈ બીજાનું જોઈએ તો એમ થાય, અરે તો આના જેવું તો પહેલાં ક્યારે જોયું નથી, આ તો કંઈક જુદી જ વસ્તુ છે. પછી કોઈનો ડાયમંડ ક્યારેક ટીવીમાં જોઈ લીધો તો શું થાય? અરે વાહ આના જેવું તો દુનિયામાં કાંઈ નહીં, આનાથી તો. એના પછી આપણી સ્ફટિકમણીની ભગવાનની પ્રતિમા જોઈએ તો શું થાય? ક્યારે કોઈનું ડાયમંડ તો કાંઈ નથી, એની સામે આ ભગવાનની પ્રતિમા તો એના જેવું કાંઈ નથી. ખ્યાલ આવે છે ને? આપણી ડેફિનેશન એમ બદલાતી જાય ને. એવી રીતના અહીંયા હવે શું કહે છે કે જિનેન્દ્ર ભગવાન જેવું વિશ્વમાં હવે બીજું કાંઈ નથી. આ તો સર્વોત્કૃષ્ટ વસ્તુ. તો હવે એમની ડેફિનેશન બદલાશે કે નહીં? હવે આગળ જઈને હજી કઈક બીજું મળશે કે નહીં એમને? હવે આનાથી ઊંચું કઈ નહીં મળે એમને. ભગવાનથી વધારે પુણ્યનો વૈભવ અને પવિત્રતા એ તો કોઈનામાં હોતા નથી. ખ્યાલ આવે ને? તો ભગવાનના એમને દર્શન કર્યા પછી શું થયું? એમને જે એમની અવિકાર વાણી દિવ્ય ધ્વનિ આદિ સાંભળી, એમાં વસ્તુનું સ્વરૂપ આદિ સાંભળ્યું, જે સમ્યક દર્શન તો એમને પહેલા જ થઈ ગયું હતું ને, હવે આ સાંભળીને એમને એમાં વધારે હજી શુદ્ધતા પ્રગટ થઈ. તો હવે શું થયું? શુદ્ધાતમ સાધના અર્થ નૃપતી જીન દીક્ષા લેતે. ત્યાં ભગવાનના દર્શન કર્યા અને એમને થયું કે આ તો વસ્તુ કઈ અપૂર્વ છે, આના માટે તો હવે પાછા ઘરે જવા જેવું, એમણે ત્યાં જ દીક્ષા લેવી. હવે પછી આગળ શું થયું? શું સાંભળવા જેવી વસ્તુ? પરમાનંદમય પરમ તૃપ્તિમય જીવન હુઆ સુખકાર. જેવી કોઈ પણ દીક્ષા લે, આત્માના અનુભવમાં લીન થાય, અને જે મુનિરાજને આત્માનો અનુભવ થાય, એના જેવો પરમ આનંદ તો બીજે દુનિયામાં ક્યાંય નથી, એવું એમને પોતાને અનુભવમાં હવે. તો એવો સુખકાર એમને અનુભવ થયો જ્યાં દીક્ષા લીધી ત્યાં. પછી એના પછી શું થયું? કે એમની શુદ્ધિની વૃદ્ધિ એટલી વધી, પ્રગટ ચાર જ્ઞાન, એમને ચાર જ્ઞાન પ્રગટ. ચાર જ્ઞાન એટલે જે મતિશુદ્ધ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય. તો મતિને શુદ્ધ તો જન્મથી બધાને જ હોય, આપણને પણ હતું છે જ. પછી અવધિ જ્ઞાન પ્રગટ. અવધિ જ્ઞાન તો મનુષ્યમાં જન્મથી ન હોય, પણ એવા કોઈ પુણ્યશાળી જીવો હોય તેને સમ્યક દર્શન આદિમાં પણ અવધિ જ્ઞાન પ્રગટ થઈ શકે. પણ પછી મન પર્યાય જ્ઞાન પ્રગટ થયું. મન પર્યાય જ્ઞાન તો ખાલી ભાવલિંગી મુનિરાજોને જ પ્રગટ થયું. ખ્યાલ આવે છે? એ પણ કોઈ ઊંચી એકદમ શુદ્ધ પવિત્ર સાધના વાળા જીવ હોય એમને. આમને શું થયું? ચાર જ્ઞાન પ્રગટ. એટલું જ નહીં, પછી આગળ શું થયું? ગણધર પદ પાયો અવિકાર. એમણે એમની શુદ્ધિની વૃદ્ધિ દ્વારા વાસુપૂજ્ય ભગવાનના ગણધરનું પદ પ્રાપ્ત કર્યું. કોઈ પણ ભગવાન હોય ને, ઋષભદેવથી મહાવીર ભગવાન સુધી લઈને તેમના અનેક ગણધરો, ગણધરોમાં આ તો મહાવીર ભગવાનનું એક્ઝામ્પલ એવું છે કે એ જે ઇન્દ્રભૂતિ ગૌતમ પહેલા ગણધર બન્યા તો છેલ્લે સુધી એ જ હતા, અને મહાવીર ભગવાનના નિર્વાણ પછી એમને કેવું નથી. બધે એવો નિયમ નથી. તો કોઈ ગણધર ભગવાન હોય કદાચ એમને પહેલા કેવળ જ્ઞાન થઈ જાય. ઓલા તો ભગવાન છે જ, આ ગણધર તો મુનિરાજ હતા, અને એમને વાણી સાંભળતા સાંભળતા એમને કેવળ જ્ઞાન થઈ શકે, થઈ શકે. તો સાથે બીજા બેકઅપ હોવા જોઈએ કે નહીં? તો ઓલવેઝ ભગવાનના સમોચરણમાં ઘણા બધા ગણધર. તો મહાવીર ભગવાનના કંઈક નવ ગણધર હતા, નવ હતા. એવી રીતના બધા ભગવાનના ઉપર જેમ જતા જઈએ પહેલેથી, એટલે 24 પહેલા સુધી, તો નંબર ઓફ ગણધર વધતા જાય. પહેલા આદિનાથ ભગવાનને તો ઘણા બધા હતા. આઈ થિંક 5th સુમતિનાથ ભગવાન હેડ ધ મેક્સિમમ નંબર ઓફ ગણધર, મોર દેન 100. ખ્યાલ આવે ને? તો એવી રીતના આ પદ્મરથ રાજા ત્યાં દીક્ષા લીધી અને એ વાસુપૂજ્ય ભગવાનના ગણધર બની ગયા. આવી રીતના ક્યાં તો એ રાજા હજી થોડોક ટાઈમ પહેલા તુચ્છ ખરગોશની પાછળ ભાગતા હતા, કેવા તો એમના પરિણામ હશે. અને એમાંથી જો જીવ પોતાના પરિણામને બદલવાનો નિશ્ચય કરે તો થોડા જ વખતમાં કેવળ જ્ઞાન આદિ પણ પ્રગટ કરી શકે. એ વાસુપૂજ્ય ભગવાનના ગણધર થોડાક વખત જ્યાં એમણે વાણી આદિ સાંભળ્યું, પાછળથી એમને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને એ જ ભવે મોક્ષે. બોલો, પદ્મરથ ભગવાનનો જય હો. ખ્યાલ આવે છે? જો જીવના પરિણામ જીવ પોતે બદલવા માંગે તો એને બદલતા અંતર્મુહૂર્ત પણ નથી આવતું, તરત બદલી શકે. નક્કી કોણે કરવાનું છે કે બદલી કોણ શકે? જીવે પોતે. હંમેશા આપણા શાસ્ત્રોમાં એમ કે પોતાના પરિણામોની તપાસ પોતે રાખવી જોઈએ. આપણા પરિણામ સિવાય જીવને કોઈ દુખી કરવા માટે સમર્થ નથી, અને આપણા જ પરિણામ સિવાય જીવને કોઈ સુખી કરવા માટે સમર્થ નથી. આજે અહીંયાથી આપણે ઘરે જશું અને આપણે કંઈક ખાવા પીવામાં લલચાઈ જશું, કોઈ આળસ પ્રમાદમાં રહી જશું, કોઈક બીજી વસ્તુને જાણવાદીમાં રહી જશું, બધી વસ્તુમાં જેવા જીવના પરિણામ થાય છે કંટ્રોલ કોણ કરે? કોઈ બીજું કંટ્રોલ કરતું નથી, જીવ પોતે જ કંટ્રોલ કરે. જો જોઈએ તો બધા જ ભાવોમાં સમતામય પોતે જ રહી શકે, એવી પણ જીવમાં જ શક્તિ. જીવ પોતાના પરિણામમાં ઉર્ધ્વતા લાવે એવી ભાવના સાથે આપણે આજે આ સ્ટોરી જોઈ. એ પદ્મરથ રાજા આજથી કરોડો અબજો વર્ષો પહેલા થઈ ગયા. વાસુ પૂજ્ય ભગવાન તો ક્યારે થઈ ગયા, સાગરો પમ કેટલા પહેલા. ત્યારની આ સ્ટોરી છે, પણ ઇક્વલી એપ્લિકેબલ ટુડે છે કે નહીં? જેવા જેવા જીવની ભાવના હોય, જેવા પરિણામ હોય, એવું ફળ એને મળે જ છે. આ આપણો આજનો બોટમ લાઈન છે. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમે. બોલો જીનવાણી માત. આ રેફરન્સ તરીકે કોઈને સ્ટોરી વાંચવી હોય તો 24 તીર્થંકર મહાપુરાણમાં પણ એનું મેન્શન છે, આરાધના કથા કોષ ભાગ 1 એની અંદર